તારીખ 16/12/1997 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 270
અનુભવ પ્રકાશ 20મું પાનું છે. કેવી ભ્રાંતિ થાય છે સંસારમાં જીવને એનો એક દાખલો આપ્યો છે કે એક નજરબંધી વાળો પુરુષ એક નગરમાં એક રાજાની પાસે આવીને રહ્યો. કેટલાક દિવસ પછી રાજા મરણ પામ્યો, આયુષ પૂરું થઈ ગયું હશે, ત્યારે તે પુરુષે રાજાને બીરો ન જણાવ્યો, જાહેર ન કર્યું મરી ગયો છે. તેણે રાજાને તો ઘણો ઊંડો દાટી ઉપર માટી દાબી બીજાને ખબર ન પડે એવી જગ્યા નજરબંધી વડે કાષ્ટના રાજાને દરબારમાં બેસાડ્યો. કૂતરું લાકડાનું બેસાડી દીધું, ઉડન દાટી દીધું મળદાને. નજરબંધીથી સર્વને તે સાચો ભાસે, બધાને નજર બાંધી લીધી, બધાને એમ કે રાજા છે. જ્યારે કોઈ રાજાને પૂછે ત્યારે તે નજર બાંધનાર જવાબ આપે, બધાને કોઈને ખબર ન પડે કે મારે જવાબ કોણ આપે છે. એવી રીતે નજર બાંધી લીધી, વાત ઓલો કરે, લાકડાનો પૂતળો એમને એમ રાખે. ત્યારે લોકો જાણે કે રાજા બોલે છે. આ પ્રકાર એને નજરબંધીથી દ્રષ્ટિબંધીથી કર્યું. ત્યાં એક માણસ જંગલની જડીબુટ્ટી માથા ઉપર નાખીને આવ્યો. એ બુટ્ટીના બળથી તેને દ્રષ્ટિ બંધાણી નહીં. ત્યારે તે બધાને કહેવા લાગ્યો કે એ કુબુદ્ધિજનો કાષ્ટને પ્રત્યક્ષ દેખાય, તો લાકડાનું પૂતળું પ્રત્યક્ષ દેખાય છે. તમે તેને સાચો રાજા જાણીને સેવો છો, ધિકાર છે તમારી સાચી સમજણને. આ તો દ્રષ્ટાંત છે, સિદ્ધાંત કહે છે. તેવી રીતે આ સર્વ સંસારીઓ છે તેમની દ્રષ્ટિ મોહથી બંધાણી છે. દ્રષ્ટિ એવી મોહથી બંધાણી છે કે પરમ પોતારૂપ માનીને સેવે છે. આ મારું છે, આ મારું છે, આ મારા છે, આ મારા છે. જેવું જોવાની ખૂબી છે કે મારું ને મારું સારું એમ જ લાગે પાછું. બે બાળકો હોય, પાડોશી નું બાળક આપણા કરતા સારો હોય, આપણા બાળક કરતા, અને બે સાથે રમતા હોય, ઓલા વિચાર ન કરવો પડે, આપણો આપણો સારો બસ એ ભાવે એમને જળવાઈ દે. જરાક ઝઘડે તો ઓલા પાડોશી ના છોકરાને એને મારતો નહીં હો, ઓલા છોકરાને ન કહે તો પાડોશી ને મારતો નહીં. કેવી નજરબંધી છે, છોકરા તો છોકરા છે, છોકરા તો છોકરા છે, પણ આ મન આ સારો આવી નજર બંધાઈ જાય છે. પરમા ચેતનાનો અંશ પણ નથી, પોતાનો એક અંશ પણ ત્યાં નથી, સાવ જુદો છે. એ નહોતો ત્યારે પોતે હતો, એ ગમે ત્યારે નહીં હોય ત્યારે પણ પોતે તો રહેવાનો છે. જેને જ્ઞાન થયું છે તે એમ જાણે છે કે આ કુબુદ્ધિ સંસારી જનો જળમાં પરમા પોતારૂપ કરીને માને છે, દુઃખ સહે છે અને એને લઈને એને ઉપાધિ થાય છે. ત્યાં મમત્વ છે, ત્યાં ભય છે, પછી ધિકાર છે એમની સમજણને. દુઃખદાયક જૂઠી અઠને સુખદાયક જાણીને સેવે છે, અને એમાં મીઠાશ દે છે. પાછું છે દુઃખદાયક ઉપાધિ ઊભી કરે છે એને સુખદાયક માનીને સેવે છે. એક દ્રષ્ટાંત લીધો છે, મોહથી નજરબંધી છે એનો. બીજું એક દ્રષ્ટાંત લઈએ છે, જેમ કે કોઈનો જન્મ થયો, જન્મથી જ આંખ ઉપર ચામડીનો લપેટો ચાલ્યો આવ્યો, જન્માંધ માણસ છે પણ આંખ ઉપર એવી ચામડી જન્મથી જ એને છે. અંદરમાં આંખનો પ્રકાશ જેવો નથી તેવો છે, ચામડીની પાછળ આંખ એવી નેવી છે. બાહ્ય ચર્મના આવરણથી પોતાનું શરીર પોતાને દેખાતું નથી. જ્યારે કોઈ તબીબ મળ્યો, તબીબ ડોક્ટર ભાઈ છે, તેને કહ્યું કે આની અંદર જ્યોતિરૂપ પ્રકાશ છે, નાક સારી છે. તેને જતન કરીને ચામડીનો લપેટો દૂર કર્યો, ઓપરેશન થયું, ત્યારે પોતાનું શરીર પોતે દીઠો, બીજું પણ તે દેખવા લાગ્યો. એ દ્રષ્ટાંત લીધું છે. એ પ્રમાણે સિદ્ધાંત કહે છે, જ્ઞાન દર્શનના નયનો અનાદિકાળથી અવરાયેલા થઈને ચાલ્યા આવે છે. જ્ઞાન દર્શન છે એ અનાદિથી અવરાઈને ચાલ્યા આવે છે. તેથી પોતાના સ્વરૂપને ન દીઠો, પોતાનું સ્વરૂપ ન જોયું. તો એવો જ પ્રકાર છે કે જાણવું થાય છે પણ પોતાના સ્વરૂપને નથી જાણતું. અનાદિથી આમ છોડો, જેમ જન્માંત છે એમ અનાદિથી પોતાના સ્વરૂપથી અજાણ રહે છે. ત્યારે શ્રી ગુરુ રૂપી તબીબ મળ્યા, ગુરુને અહીંયા વૈદ્ય તરીકે મૂકી દીધા છે. ત્યારે જ્ઞાનાવરણને દૂર કરવાનો ઉપાય બતાવતા, જ્ઞાનની નિર્મળતા કેમ થાય એનો ઉપાય બતાવ્યો. જો તારું જ્ઞાન નિર્મળ થાય તો તારું નિર્મળ સ્વરૂપ તને જણાય. સ્વરૂપ છે એ મળ વિનાનું છે, નિર્મળ છે સ્વરૂપ છે. નિર્મળ પદાર્થને જોવા માટે જ્ઞાન પણ નિર્મળ જોઈએ. મેલા જ્ઞાનથી મલિન જ્ઞાનથી નિર્મળ સ્વરૂપ ન જણાય. જેમ હીરાને પકડવા માટે સમાણી જોઈએ, એનો પાતળો પોઈન્ટ હોય ને, શાર્પ પોઈન્ટ હોય. સાણસી તપે પકડવાની સાણસીથી હીરો ન પકડાય ગયા, કે હેરું પકડવાની સાણસાથી પણ હીરો ન પકડાય. ભલે સાધન મોટું છે પણ એના માટે નાની સમાણી જોઈએ. એમ ઉઘાડ જ્ઞાન, બાહ્ય ઉઘાડ જ્ઞાન આત્મ સ્વરૂપને જોવા માટે નકામો છે. ભાઈ બહુ બુદ્ધિવાળો છે માટે આત્માના સ્વરૂપને જાણે એમ નથી. ઘણો શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડ છે અને બહુ સમજે છે, સમજાવે છે, માટે આત્માને જાણે એવું નથી. અંતર જ્ઞાનની નિર્મળતા જોઈએ. સવારે પ્રશ્ન થયો હતો ને ખીમજીભાઈ, શિવભૂતિ મુનિનો કોઓર્ડિનેશન ક્યાં છે? શાસ્ત્ર જ્ઞાન સ્વલક્ષે શાસ્ત્રનો અધ્યયન થાય, જ્ઞાનાભ્યાસ થાય તો જ્ઞાન નિર્મળ થાય. અને પરલક્ષે જ્ઞાનાભ્યાસ થાય તો જે અનાદિની મલિનતા ચાલી આવે એમાં કાંઈ ફેર પડે નહીં. હવે પિન પોઈન્ટ વાત એટલી છે કે જ્ઞાન નિર્મળ થવું જોઈએ. શિવભૂતિ મુનિને જે જ્ઞાન નિર્મળ થયું એ ભેદ જ્ઞાનના પ્રયોગથી થયું. અને શાસ્ત્ર વાંચીને, સમયસર વાંચીને પણ ભેદ જ્ઞાનનો પ્રયોગ કરવાનો. કોઓર્ડિનેશન આયા છે. જો તિર્યંચ પણ ભેદ જ્ઞાનનો પ્રયોગ કરીને મોક્ષ માર્ગમાં આરૂઢ છે, તિર્યંચને પણ મોક્ષ માર્ગ પ્રગટ થાય છે, એને પણ અંદરમાં ભેદ જ્ઞાન થાય છે ત્યારે. સાલમાં પેલું પેલું સંપાદન નાના જ્ઞાનામૃત નું કર્યું, જ્ઞાનામૃત કૃપાળુ દેવના વચનો માટે કેટલાક વચનો સિલેક્ટ કર્યા. એ વિચાર તો એના ઉપર થયો હતો કે એ સત્પુરુષ તો ગુરુદેવ જેવા પ્રસિદ્ધ પ્રગટ સત્પુરુષ બિરાજે છે, પણ સત્પુરુષને ઓળખીને જે સત્પુરુષનો મહિમા આવવો જોઈએ એવો પ્રકાર નથી, એવો પ્રકાર દેખાતો નથી સમાજમાં. એટલે સત્પુરુષનો વિષય ગુરુદેવ ખોલતા નહીં, ગુરુદેવને પોતાની ઉપર વાત આવી જાય એટલે ખોલતા નહીં. કોઈ દેવી વાત કરે નહીં, હું સત્પુરુષને ભક્તિ કરજે પણ દેમાં એ વાત આવે. એટલે એ વિષય ઉપર આખો એક સંપાદન તૈયાર કર્યું જ્ઞાનામૃત નામ આપીને. 1933 સાલ છે, આખો ગ્રંથ વાંચ્યો કૃપાળુદેવના વચનામૃતનો, ને એમાંથી સિલેક્ટ કરીને મૂક્યા. ઉપોદઘાતમાં એક વાત નાખી છે કે એમ તો કૃપાળુ દેવની જે વાણી છે, વચનો છે, એમાં અનેક વિવિધ પ્રકારની વિશિષ્ટતાઓ છે, પણ મને જે ખાસ પ્રકારની એક ખાસ પ્રકારની જે વિશિષ્ટતા માલુમ પડી એ મેં લખી, ત્યાંથી જે મને છાપ પડી. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. એમની વાણી એવી છે કે જે જ્ઞાન પરલક્ષી પ્રવૃત્તિ કરી રહ્યું છે એને સ્વલક્ષમાં વાળે એવી એમની વાણી છે. એ પ્રકારની વિશિષ્ટતા એમની વાણીમાં જોઈ, અનુભવ કર્યો અને એમ લખ્યું કે આ વિશિષ્ટતા અનુભવ કરવા યોગ્ય છે. સમજી લેવાની વાત નહીં રાખતા. અનુભવ કરવા યોગ્ય છે એનો અર્થ શું કે આ કૃપાળુદેવની વાણી સ્વલક્ષ કરાવી બી છે. બહુ સરસ એમને એ વાણીથી તને તારા આત્માનું સ્વલક્ષી કઈ પરિણમન ચાલે છે જ્ઞાનમાં, એવી રીતે એ વાણીનો તું અનુભવ કર તો તને એ વાત બરાબર દેખાશે. ઉપઘાતમાં 1933 સાલમાં નાખ્યું, 20 વર્ષ પહેલા લખ્યું છે. કઈ જ્ઞાનામૃત નહીં હોય તમારી પાસે, પછી કાઢી રાખજો, અત્યારે નહીં મળે જલ્દી. એટલે સ્વલક્ષી જ્ઞાન છે એ નિર્મળતાને ઉત્પન્ન કરે. પરલક્ષી જ્ઞાન ગમે એટલું વિકાસ વાળું હોય, ઘણા ઉઘાડ વાળું હોય, અંગ પૂર્વ નું જ્ઞાન કરે, 11 અને 9 પૂર્વ સુધીનું થઈ જાય. એવી જ રીતે સત્સંગમાં પણ એ જ વાત છે. જો આત્મલક્ષે સ્વલક્ષે સત્સંગ કરવામાં આવે તો જ્ઞાનની નિર્મળતા થવાનું સાધન બને છે, અને પરલક્ષી સત્સંગ આખી જિંદગી કરે કઈ ફેર પડે નહીં, ઉલટાનો અભિનિવેશ થાય. શાસ્ત્ર વાંચે તો શાસ્ત્રીય અભિનિવેશ થાય, અને ઉઘાડ વગેરે તો ઉઘાડનો અભિનિવેશ. અભિનિવેશ એટલે અહંભાવ, અભિનિવેશ એટલે અહંકાર. પરલક્ષી જ્ઞાન અહંકાર ને ઉપજાવે, અને સ્વલક્ષી જ્ઞાન અહંકાર કોઈ પણ પ્રકારનો રહ્યો કે થયો હોય તો એને ગાળી નાખે. એટલે કે પરલક્ષી જ્ઞાન દોષ નું ઉત્પાદક છે, જ્ઞાન તો જ્ઞાન છે, સ્વલક્ષી જ્ઞાન ગુણ નું ઉત્પાદક છે. જેમ આત્માનો વિકલ્પ એટલે રાગ કર્યા કરે તો સમ્યક દર્શન રૂપ આત્મશ્રદ્ધા ન થાય, કેમ કે રાગમાં સમ્યક દર્શન પ્રગટ કરવાનું નિમિત્તત્વ નથી અને શક્તિ પણ નથી. પણ સ્વલક્ષી જ્ઞાન સમ્યક દર્શનને ઉત્પન્ન કરે. જેમ રાગમાં સમ્યક દર્શન ઉત્પન્ન કરવાની શક્તિ થી, એમ પરલક્ષી જ્ઞાનમાં પણ સમ્યક દર્શન ઉત્પન્ન કરવાની શક્તિ નથી. સમ્યક દર્શનના ગમે એટલા પુસ્તકો વાંચે તો એ, અને સ્વલક્ષી જ્ઞાન અલ્પ પણ હોય વિભૂતિ મુનિની જેમ, તો સમ્યક દર્શન થી માંડીને કેવળ જ્ઞાન સુધી વ્યો જાય. શ્રી બુદ્ધિ મુનિને કેવળ જ્ઞાન થયું તો એટલો ફેર છે. અને જે જીવો જ્ઞાનાભ્યાસ કરે છે, ચાહે સત્સંગ છે ચાહે ગ્રંથ છે, વાંચન અને શ્રવણ અને ચર્ચા, આ બે ત્રણ એના પ્રક્રિયા પ્રોસેસ છે, ડિસિપ્લિન છે, શિસ્તનો નિયમ, ડિસિપ્લિનરી પ્રિન્સિપલ છે. જ્ઞાનાભ્યાસ સ્વલક્ષે જ થાય ને પરલક્ષે ન થાય, એનો નિયમ છે. જેમ સત્સંગમાં બીજી ચર્ચા ન થાય, ગામની પંચાયત ન થાય, સત્સંગમાં ગામની પંચાયત ન થાય, ભાઈ આ છાપામાં ફલાણી વાત આવી દે, મુંબઈમાં આમ થયું તેમ થયું, એ સત્સંગમાં ન હોય. ડિસિપ્લિન છે. મંદિરમાં ધૂમ્રપાન ન થાય. ભગવાનના મંદિરમાં જઈએ તો ત્યાં કોઈ ધૂમ્રપાન ન કરી શકે, અને જરૂર પણ નહીં કે ત્યાં બોર્ડ મારવું પડે કે અહીંયા સ્મોકિંગ પ્રોહિબિટેડ છે, બોર્ડ મારવાની જરૂર નહીં. અને જો બોર્ડ મારવું પડે તો એ એક આપણી કરુણ અવસ્થા ગણવી જોઈએ, ટ્રેજેડી કે આવું બોર્ડ મારવું પડ્યું મંદિરની અંદર. એમ સત્સંગની અંદર પરલક્ષ ન થાય એ કેવું ન પડવું જોઈએ, એમ કેવું એ કેવું પડે, ટ્રેજેડી છે. એકાંતે સ્વલક્ષે જ જ્ઞાનાભ્યાસને સત્સંગ થાય, આ એનો શિસ્ત છે, શિસ્તનો નિયમ છે, કાયદો શિસ્તનો છે. પછી જુઓ કેવું કામ થાય છે, ચમત્કારિક. અમારે ત્યાં ભાવનગરના મંદિરમાં બ્લેકબોર્ડ છે, બ્લેકબોર્ડ ઉપર કોઈ જાહેરાત લખાય ને, એક જણે એકનો એક દીકરો હશે કે મોટો દીકરો હશે, અને પહેલો પહેલો ઘરે સગપણનો પ્રસંગ આવ્યો, વાડી વાડી રાખેલી ને બધાને આમંત્રણ કરેલું, એટલે બોર્ડ ઉપર આવીને લખી ગયો પોતાની મેળે કે ફલાણા ભાઈના દીકરા ફલાણા ફલાણા કિરીનજીવીનું વિશાળ છે, માટે હું મોકશું ભાઈ બહેનોને ત્યાં ફલાણા વાડીમાં આ ટાઈમે આ દિવસે આવા વિનંતી છે. આજે તો આ હકપણનું લખ્યું, કાલે કાંઈક લખશે આમાં કાંઈ, આ તો મંદિરનું બોર્ડ છે, બજારનું બોર્ડ નથી. તો બરાબર મંદિરની બહાર નીકળો નહીં ભાઈ, આમાં મળ્યા બોર્ડ ઉપર તમે લખ્યું છે, હા ન લખાય. આ મંદિર છે ત્યાં ધાર્મિક જાહેરાતો કરવાની છે, સંસારના પાપકારીઓને નહીં. તમે તો તમે એમ લખ્યું છે કે મારે ત્યાં શુભ પ્રસંગ છે, પણ એ તો લૌકિક દ્રષ્ટિએ શુભ પ્રસંગ છે, ધાર્મિક દ્રષ્ટિએ અશુભ પ્રસંગ છે. એવી જાહેરાતો મંદિરમાં નહીં કરવાની, ગરમ થઈ ગયા ભાઈ. તો તમારે એમ મારવું જોઈએ કે આપણે જાહેરાતો નહીં કરવાની, સારી વાત છે. કાલ સવારે તમે કહેશો કે મંદિરમાં બોર્ડ મારો, દારૂ નહીં પીવાનો મંદિરમાં, સિગરેટ નહીં પીવાની, કાલ સવારે તમે એવો બોર્ડ મરાવશો તો શુભ થઈ ગયો. તો બધા બોર્ડ ન મારવાનો હોય, થોડીક તો આપણામાં હોવી જોઈએ, કીધું થોડીક બુદ્ધિ અક્કલ તો આપણામાં હોવી જોઈએ કે આ મંદિર છે, આ આપણું ઘરનો ગ્રહસ્થીનું ઘર નથી, કે આપણે ઘરમાં જેમ કરીએ એમ બધું અહીંયા બધું ચાલે એવું ન હોય. મંદિરમાં કોઈ ચીજ ખવાય નહીં, ઘરમાં ખાવા બેસો તો વાંધો નહીં, કાંઈ મંદિરમાં કાંઈ ખવાય નહીં, ઘરમાં તમે સુઈ જાઓ વાંધો નહીં, મંદિરમાં સુવાય નહીં તમારે. મંદિરમાં એના શિસ્તના નિયમ હોય છે. એમ સ્વાધ્યાયનો, જ્ઞાનાર્જનનો, પછી ગ્રંથથી હોય કે સ્વાધ્યાયથી હોય, સત્સંગથી હોય, સ્વલક્ષે જ એકાય થવું જોઈએ, પરલક્ષે નહીં થવું જોઈએ.
એનો અર્થ એવો પણ થાય ને કે શાસ્ત્રનો અને સત્પુરુષનો રસ્તો બતાવવાનો જ અર્થ છે, ચાલવાનું તો પોતે જ.
ચોક્કસ એમ જ છે, શાસ્ત્ર તો નકશો બતાવે છે કે આ રસ્તો અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા જાય છે. કાગળ ઉપર કોઈ નકશો દોર્યો હોય એટલે કઈ, કાગળ ઉપર ગાડી ન ચાલે, કાર લઈને ન જવાય, કે કાગળ ઉપર હાલ ન બેસાય. અને મકાનનો નકશો હોય તો એમાં બેડરૂમમાં કઈ સુવાય નહીં, નકશાના બેડરૂમમાં. હા, નકશો એ નકશો છે, એમ શાસ્ત્ર તો નકશો છે, પ્રેક્ટિકલ સાઈડ આખી જુદી છે. વેદના તો પોતાના આત્માના પરિભ્રમણ ની ચિંતા થાય ત્યારે જ આવે ને, એટલે એ જે ક્રમ છે એમાં ફ્રોમ ધી વેરી બિગિનિંગ, વેરી સ્ટાર્ટિંગ, સ્વલક્ષ થી જ બધી વાત છે. સ્વલક્ષ્ય જ આખો માર્ગ એમણે પ્રકાશ્યો છે, જે કઈ ઉપાય બતાવ્યો છે એ સ્વલક્ષિત છે, પરલક્ષી ક્યાંય છે જ નહીં. શું એ તો આપણે ત્યાં આ સમસ્યા થઈ છે કે પરિભ્રમણની વેદના મોટા ભાગના આવતી નથી, એટલે એનો પ્રશ્ન ઉઠ્યો છે. એ સમસ્યા આવે કે વેદના કેવી રીતે આવે, વેદના આવવી જોઈએ એ તો માન્ય છે, આવતી નથી એનું શું કરવું. અને આટલું આટલું વાંચ્યા સાંભળ્યા પછી અનિત્ય ભાવના, બધી ભાવનામાં તો બધું વૈરાગ આવે એવું છે ને, વૈરાગીના ગ્રંથો વાંચવા છતાં વેદના નથી આવતી એનું શું કારણ? પરલક્ષી વંચાય છે. તમે તમારી જાતને ભેળવો નહીં, ઇન્વોલ્વમેન્ટ ન થાય તમારી જાતનો, તો એની અસર આવે જ નહીં. અને ઇન્વોલ્વમેન્ટ થાય તો અસર આવ્યા વિના રહીએ નહીં. એટલું બધું પ્રેક્ટિકલ છે. જેમ કોઈ બીજાની સાથે વાત કરતા કરતા તમને ટોન્ટિંગ કરે તો અસર થાય છે કે ન થતી? વાત બીજાની સંભળાવે તમને કે ભાઈ આવી આવી આડોડાઈ માણસો કરે, આપણે શું કરવું? ઓલા ભાઈ સાંભળતા હોય, આવી આડોડાઈ કરે એનું આપણે શું કરવું? ઓલાને પ્રશ્ન પૂછે, સંભળાવે ઓલાને કારણે આવી આડાઈ કરી હતી, કેવી અસર થાય છે? કેમ અસર થઈ? પોતાની જાતને એને ઇન્વોલ્વ કરી, એની હારે તો વાતે કરતો નથી, વાત તો બીજાની હારે પેલો કરે છે. બીજાની વાતચીતમાં પણ જો પોતાની જાતને ઇન્વોલ્વ કરે તો અસર થયા વગર રહીએ નહીં. એમ આ વાત તો આત્માની જ કથા માંડી છે. કોની માંડી છે આમાં? વાત તો આત્માની છે, પોતાની વાત છે. પોતાની જાતને ઇન્વોલ્વ ન કરે તો કઈ એની અસર ન આવે. ઉપદેશની અસર ક્યારે આવે? પોતાની જાતને ભેળવે ત્યારે, નહીતર આવે જ નહીં. એટલે જે ખામી રહીએ છીએ આ પ્રકારની રહીએ છીએ. પણ પરલક્ષ છે એ એક એવો દોષ છે કે જે જલ્દી પોતાને પોતાનો દોષ સમજવા ના આવે એવો દોષ છે. એને તો એમ થાય કે હું સત્સંગ કરું છું અને શાસ્ત્ર વાંચું છું, પણ એ સત્સંગ અને શાસ્ત્રના જ્ઞાનને ખાઈ કોણ? કે પરલક્ષ ખબર ન પડે. દોષ છૂપો દોષ છે. જેમ કોઈ છૂપો રોગ દાખલ થઈ ગયો એ ખબર ન પડે, શરીરને ક્ષીણ કરી નાખે એવું છે. આ બહુ મોટો દોષ છે, ખબર ન પડે એવો. કોઈ ક્રોધ કરે તરત ખબર પડે, એ જો કેટલા ગુસ્સા થાય છે. શું કેમ કે તો ભડકા જેવી વાત છે, તરત દેખાય. આ તો આવી બધું સમજે છે ને આટલો બધો ગુસ્સો કરે છે, સમજણ ક્યાં ગઈ? ક્રોધ તરત દેખાય. પણ પરલક્ષ જ્ઞાન ઘણું હોય તો એનો મહિમા આવી જાય. હા બહુ જાણે, ઘણું જ્ઞાન છે, આનામાં તો બહુ જ્ઞાન છે. ક્યાંકી કરવાનું છે, જ્ઞાન છે સ્વલક્ષી છે કે પરલક્ષી છે, ક્યાં જાય છે? અમૃતચંદ્ર આચાર્ય સમયસારની ટીકા લખતી વખતે એક વાત લખી છે શરૂઆતની ગાથામાં, કે આ શાસ્ત્રની ટીકા કરતા મારી જે અનાદિની કલ્માશિત પરિણતિ છે એની વિશુદ્ધિ થાવ. કલ્માશિત એટલે મેલી, મારું અનાદિનું જે મેલી દશા છે એની વિશુદ્ધિ થયા, શુદ્ધ થઈ જાય. હવે એ શાસ્ત્રની ટીકા કરતા એ ભાવના ક્યાંથી આવી? કે એ પોતે સ્વલક્ષી ટીકા કરતા હતા, છે તો મુનિ દશામાં. અને વાત લખી છે સમ્યક દ્રષ્ટિની અને સમ્યક દ્રષ્ટિ થવા લાયક એવા અંતેવાસી શિષ્યની. આજે આવ્યું ને અંતેવાસી શિષ્ય, બે જ ભૂમિકાની વાત ચાલી છે. મુનિદશાની કોઈ વાત નથી ચાલે, પણ છતાં એમણે સ્વલક્ષી પ્રવૃત્તિ કરી છે. એમ જ્ઞાનીઓ મુનિઓ શાસ્ત્ર લખે, કહે, શાસ્ત્ર સંભળાવે, પ્રવચન આપે, બધું કરે, સ્વલક્ષી થાય એટલે એ પોતાના પરિણામને વિશુદ્ધ કરતા જાય છે. લોકોને એમ લાગે કે આ બીજાને સમજાવે છે, ખોટી વાત છે. સંબોધન પણ આવે કે હે જીવ તું આવું અજ્ઞાન છોડ, પોતે તો જ્ઞાની છે પણ એમાં નિષ્કારણ કરુણા છે. અને નિષ્કારણતા એ પણ નિર્મળતાનું કારણ છે, કેમ કે નિષ્કામ બુદ્ધિ છે, નિષ્કામ જ્ઞાન છે. નિષ્કામતા છે એ નિર્મળતાનું કારણ છે, સકામતા છે મલિનતાનું કારણ છે. એટલા માટે એટલે એ આત્માના પરિણામોને શુદ્ધ કરવાનો એક નિમિત્ત છે. સાતસો અધ્યાય, શાસ્ત્ર લખવું, ટીકા કરવી, એ બધું નિમિત્ત છે. ભક્તિ કરવી એ બધું નિમિત્ત છે. મૂળ તો એની અંદર જ્ઞાન નિર્મળ થાય, આત્મા નિર્મળ થાય, એ અંદરની પ્રક્રિયા ચાલે છે. કેમ કે સ્વલક્ષી ચાલે છે એટલે એ જ પ્રક્રિયા પરલક્ષી ચાલે એટલે મલિનતા રહે. એટલે અંદરનો જે રહસ્ય છે, ભેદ છે, સિક્રેટ છે આ વાત, કે સ્વલક્ષી ચાલે છે કે પરલક્ષી ચાલે છે. જે કાવ્ય લખ્યું કૃપાળુ દે, એમાં નિયમ સંયમ આપ કે રાગ બિરાગ અથાગ લ્યો, સાધન બાર અનંત કયો, પણ પરલક્ષ કર્યા બધા. તો કે બિન સદગુરુ કોઈ એનો ભેદ લહે, સદગુરુ શું ભેદ બતાવે છે? એ જ કાર્ય તો સ્વલક્ષ કર, આટલું જ રહસ્ય છે. એનું પરલક્ષ એને પકડાવે છે, સ્વલક્ષ કેમ થાય સમજાવે છે, બસ તેની તે વાત છે. ઉલટી માંથી સુરતી થઈ એક 11 અને 9 પૂર્વ જાણનાર દ્રવલિંગી મુનિ, નગ્ન દિગંબર 28 મૂળ ગુણ પાળનાર, સમ્યક દર્શન ને પ્રાપ્ત ન કરી શકે છે. અને એક ખાબોચિયામાં રહેલો 150 સંઘની પંચેન્દ્રિય સમ્યક દર્શન ને પ્રાપ્ત કરે છે. તો આ મુનિના આત્માએ કરવા યોગ્ય એવું શું નથી રહ્યું, અને આ દેડકાના આત્માએ કરવા યોગ્ય એવું શું કર્યું, બસ આટલું સમજવાનું છે. એ સમજવાની વાત છે તો આટલી છે, કે તારું જે સાધન કરવું હોય એ સ્વલક્ષ કર, પરલક્ષી કાંઈ નહીં. ધ્યાનને ઉત્કૃષ્ટ સાધન શું કરવા કીધું છે? બધા સાધનમાં ધ્યાન છે એ સર્વોત્કૃષ્ટ સાધન છે. કેમ? કે ધ્યાન સ્વરૂપનું જ હોય. પછી અત્યારે બધા જે ધ્યાનના કેન્દ્રો ચાલે છે એમાં એ વાતની બાદ બાકી છે, સ્વરૂપ ધ્યાન સિવાય બધું ચાલે છે. તો એ ધ્યાનથી કાંઈ ફાયદો થતો નથી, એ ખરેખર ધર્મ જ નથી પણ આર્ત ધ્યાન છે. ધ્યાન તો બધા ધ્યાન જ છે, પણ આર્ત ધ્યાન છે એ કર્મ બંધનનું કારણ છે, ધર્મ ધ્યાન છે તે કર્મથી મોક્ષનું કારણ છે. અને આત્મહિતની જેટલી ભાવના હોવી જોઈએ એટલી ભાવનાની ખામી છે, અને એ ભાવનાની ખામીને લઈને જેટલી દરકાર હોવી જોઈએ એટલી દરકાર નથી. કેમ? દરકાર ક્યાં જાગે છે? સાવધાની ક્યાં આવે છે? નફો નુકસાન હોય ત્યાં, લાભ નુકસાનની જગ્યાએ સાવધાની આવ્યા વગર તેનો અર્થ તને લાભ નુકસાન ક્યાં થાય છે? તારા વર્તમાન પરિણામમાં. કઈ જગ્યાએ? વર્તમાન પરિણામમાં કાં તો કર્મ બાંધે નવા, અને કાં તો જૂના છોડે ને નવા ન બાંધે. જૂના તો બધા છૂટે છે પણ નવા બંધાઈ જાય છે. નવા ન બાંધે અને એકલા જૂના છોડે એ લાભ છે, અને નવા બાંધે એ નુકસાન છે. હવે જ્યાં વર્તમાન પરિણામ ચાલી રહી, આપણે ચર્ચા શું કરવા કરીએ છીએ? પરિણામની ચર્ચાનું શું કરવા આપણે અહીંયા ગોઠવણ રાખી છે સાધ્ય સત્સંગમાં, કે તમે દિવસ દરમિયાન 24 કલાકે ફરી સત્સંગમાં આવ્યા, કે સવારથી સાંજમાં 12 કલાક આવ્યા, તમે સ્વલક્ષ્ય તમારા પરિણામને જોયું, અને એમાં શું શું જોયું? જે પરિણામની ચર્ચા છે એમાં તમે પરિણામને જોવો છો એવી એ વાત શા માટે ત્યાં મૂકવામાં આવી છે? એની પાછળ કારણ શું, હેતુ શું છે? કે તમને સ્વલક્ષ બાજુ વાળવા છે, કે તમે તમારું જોવો છો કે કઈ નથી જોતા, બધું અદર્શી જાય છે. સ્વાધ્યાયમાં સાંભળ્યું, વાંચ્યું સાંભળ્યું, પછી દિવસ દરમિયાન ક્યાંય લેવા દેવા નથી એ વાત ને કે નહીં? તમારે જીવન, નવું જીવન ઘડવાનું છે. જીવન ઘડવું એટલે પરિણમન ઘડવું, પરિણમન એ તમારું જીવન છે. તો તમારું સ્વલક્ષ હોય તો તમે જોઈ શકો કે મને આમ થયું, મને આમ થયું, મને આમ થયું, મને આમ થયું, તો મને આમ થયું. એ સ્વલક્ષ કેળવવા માટેની હવે જો તમારી દરકાર ન હોય, નુકસાન થતું હોય એ જગ્યાએ પણ તમારી દરકાર ન હોય, તો પછી તમને સ્વલક્ષ કેવી રીતે થાય? અથવા તમને તમારી આત્મકલ્યાણની ભાવના છે એ વાત કેવી રીતે માન્ય કરવી, સ્વીકારવી કેવી રીતે? સ્પષ્ટ વાત આ છે. એટલે સત્સંગ પણ યથાર્થ પ્રકારે કરવાની પદ્ધતિમાં આ વાત શા માટે નાખે છે? એની પાછળ અનુભવ કામ કરે છે. એમને મધરથી લખી તંગ નથી, એની પાછળનો એક અનુભવ કામ કરતો હોય. સત્સંગ આ પ્રકારે થાય, સ્વલક્ષ આ પ્રકારે કેળવાય, પરલક્ષ આ રીતે ઉડે, આ બધું હોવું જોઈએ. સત્સંગ તો બધા શાસ્ત્રોની ચર્ચા કરે છે, માટે યથાર્થ છે એવું કઈ છે નહીં. સત્સંગ થાય છે માટે યથાર્થ જ થાય છે એવું કઈ નથી. યથાર્થ થાય ત્યાં પોતાના આત્માને લાભ થવાની ચોક્કસ કોઈ વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ હોવી જરૂરી છે. એ પદ્ધતિથી થાય તો જ કામ થાય, નહીં તો બધું ઘણું ચાલે છે જગતમાં એમ ચાલવાનું, પૂરવાનું પૂર્વ, કોઈ અપૂર્વ વાત નથી. તબીબ મળ્યા ત્યારે જ્ઞાનાવરણને દૂર કરવાનો ઉપાય બતાવતા છે. જ્ઞાનને નિરાવરણ કરવો, જ્ઞાનાવરણને દૂર કરવાનો એટલે ક્ષોભસમ વધારવો નહીં, પણ જે મલિનતાથી જ્ઞાનને આવરણ છે ને પોતાનું સ્વરૂપ જાણતો નથી એ જાણે ક્યારે કે જ્ઞાન નિરાવરણ થાય ત્યારે. ઉપાય બતાવતા તેના શ્રદ્ધાંતથી આવરણ દૂર થયું, એટલે ગુરુના ઉપર વિશ્વાસ મુકતા જ આવરણ દૂર થયું. ત્યારે પોતે પોતાનું અખંડ જ્યોતિ સ્વરૂપ પદ જોયું, અને જોયું ત્યારે અનંત સુખી થયો. અનંત સુખથી ભરેલું છે. કેવું સુખ છે? અચિંત્ય. કેવું છે? અચિંત્ય સુખ છે. આ જીવ સંસારની અંદર ટેન્શન વર્ણો નથી. ટેન્શન કયો કે મૂંઝવણ કયો? આખું જગત મૂંઝાયેલું પડ્યું છે. કેમ કે એને અનેક પ્રકારે સમાધાનતા જ નથી. કેમ કે એક માણસ નિયમિત ખાવું પીવું સુવું બધું રાખે અને એને કેન્સર શું કરવા થાય? સાધુ મહારાજનો કેન્સર થાય શકે ને? એનું તો નિયમિત ખાવાનો બધો નિયમ છે. કોઈ બજારની ચીજ નહીં, કોઈ વસ્તુ નહીં. એમ પોતાને માટે પણ એવા ચિત્ર વિચિત્ર ઉદયો આવે કે એને સમાધાન થાય જ નહીં. અરે એક ઘરમાં પાંચ મણ જણા રહેતા હોય, એની બધાની પ્રકૃતિ વિરુદ્ધ હોય, સમાધાન જ ન થાય. આ એમ કેમ કરે છે? આ મારી સામે આમ કેમ કરે છે? એનું કેમ છે સમાધાન તમે? અને મારી સામે આમ કેમ કર્યું? તમે શાંતિથી બોલો ને એ બટકું ભરે બડસકું ભરે, એને શું કરો? પ્રકૃતિ જેવી હોય શું કરો? હા, હાઈ ટોન સિવાય વાત જ ન કરી શકે એવી પરિસ્થિતિ હોય તો શું કરવાનું? સમાધાન જ ન થાય તમને ક્યાંય. એટલા સ્થાનો ઉદયના છે કે જેમાં સમાધાન ન થાય એટલે ટેન્શન આવ્યા વગર રહે, ધાર્યું ન થાય, શક્ય હોય ને અશક્ય થઈ જાય. શું કરો તમે? જ્ઞાન સિવાય સમાધાન થાય ને? અને એ જ્ઞાન જ્ઞાનીમાં છે. આત્મા જે સર્વાંગ સમાધાન સ્વરૂપ છે, એનું આત્મજ્ઞાન જેને પોતાનું થયું છે, એનું જ્ઞાન સમ્યક જ્ઞાન સર્વાંગ સમાધાન કરે છે. કોઈ એવો પ્રશ્ન પ્રોબ્લેમ નથી કે અનસોલ્વ રહે. બધા જ મૂંઝવણનું સોલ્યુશન છે આમાં. ચેલેન્જ પૂર્વક વાત છે, ગેરંટેડ. હવે જે મૂંઝાયેલો હોય અને મૂંઝવણ એને દૂર કરવી હોય એવી ભૂમિકામાં એ સત્સમાગમ કરે અને એ મૂંઝવણમાંથી બહાર નીકળવા માટે એની મદદ લે અને એને બધા સમાધાન મળે અને મૂંઝવણથી બહાર નીકળે ત્યારે એને વિશ્વાસ આવે. ત્યાં સુધી વિશ્વાસ ન આવે. કુતૂહલથી જાણકારીના પ્રશ્નો કરે એ તો બુદ્ધિ વાળા બધા જવાબ દે, નાડોળ જવાબ દેતો ને હમણાં પૂછને ખબર ન પડે કે મને એમ ટુ ધી પોઈન્ટ જવાબ મળ્યો કે બીજો કાંઈક મળી ગયો. હું કીધું કહેનાર તો વિશેષ બુદ્ધિવાળો હોય, સામાન્ય રીતે વિદ્વાન હોય, વેલરેડ માણસ હોય, લર્નેડ હોય એકદમ, તમને જવાબ તો સરખી રીતે દે, એમાં થોડોક ફેરફાર કરીને દે તો ખબર ન પડે, કેમ કે એના કરતાં પૂછનાર કરતાં તો જવાબ દેનારાની બુદ્ધિ વધારે હોય. જીવન કેમ જીવવું શાંતિથી, ખાસ કરીને મૂંઝવણમાં શું છે કે ટેન્શન વગરનું શાંતિમય જીવન કેવી રીતે જીવવું. ભલે વ્યવહારિક પ્રસંગો ગમે તે ઉદય તો આવવાના, પ્રારંભ પ્રમાણે આવવાના તે આવવાના, પણ કોઈ પણ ઉદય પ્રસંગમાં સંસારના કાર્યોમાં પણ શાંતિથી કેવી રીતે પસાર થવું, એ બધા પ્રસંગોમાં પોતાની શાંતિ કેવી રીતે જળવાઈ રહે, એવી જેને શાંતિની ભાવના ઈચ્છા હોય અને અશાંતિથી મૂંઝાણો હોય એને એનું સમાધાન મળે અને શાંતિ થાય, મૂંઝવણ ટળે, ત્યારે એને વિશ્વાસ આવવા માંડે. જેમ જેમ એની મૂંઝવણ ટળે તેમ તેમ એને વિશ્વાસ આવે, અહીંથી વિશ્વાસ જન્મે. પછી વિશ્વાસ થયા પછી પકડ કરવી જોઈએ કે હવે મારે ત્યાં સુધી હું મોક્ષ માર્ગે ન પહોંચું ત્યાં સુધી અહીંથી મારે માર્ગદર્શન લઈ લેવું છે, ચાલવાનું છે મારે, એ કે જેવી રીતે કે એ પ્રમાણે ચાલવાનું છે. ગુરુ આજ્ઞાશ્રમ પથ્ય નહીં, આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાણ, ગુરુ આજ્ઞાશ્રમ પથ્ય નહીં, એ કેવી પ્રમાણે ચાલ્યા જવાનું છે, એ પથ્ય પાડવાનું છે, ચરી પછી કામ ન થાય એવું કોઈ પરિસ્થિતિ નથી. વાત થોડીક અઘરી છે, ઉદય આવે ત્યારે ખબર પડે. તમારો કઈ વાંક ન હોય, વાંક બીજાનો હોય ને ઠપકો તમને મળે ત્યારે તમને શું લાગે? એક ટેસ્ટિંગ ક્વેશ્ચન છે મારો. તમારો કોઈ દોષ નથી, દોષ કોઈ બીજાનો છે, પણ જ્ઞાની ની સમજણ ફેર કઈ હોય શકે, સૂક્ષ્મ જ્ઞાન છે, સમજણ ફેર પણ હોય શકે. નિર્દોષતાનો પક્ષ કર્યો હોય એવું લાગે, એટલે દોષવાળાનો પક્ષ કર્યો એવું લાગે ને તમે નિર્દોષ, એને ઠપકો તમને મળે એટલે તમને એમ લાગે કે સરાસર મને અન્યાય કરે છે,
અને જ્ઞાની ઠપકો આપે
હા, ત્યારે એમ થાય કે જ્ઞાની પણ અન્યાય કરતા હશે ને, ત્યારે ઠેકાણે રહેવું મુશ્કેલ છે. લલ્લુજી નો પ્રસંગ, લલ્લુજી ને દર્શન ની ભાવના થઈ. હવે પાંચ ગાંવ દૂર એક બે જુદા જુદા ગામમાં રૂપાળુદેવે કીધું આજ્ઞા વગર આવવાનું નહીં મારી પાસે, શું? અને પોતે સવારે વહેલા ઉઠીને જ્ઞાન ધ્યાનમાં આવે, કોઈ વાર જંગલમાં વ્યા જતા ધ્યાન કરવા, શું કોઈ ડિસ્ટર્બ કરવાની, એકાંતમાં રહેવા માંગતા હશે. આમને એટલી બધી ભાવના થઈ, પરોડિયાનું હાલવા માંડ્યું, સૂરજ ઉગવાના ટાણે તો એ પહોંચી ગયા બાજુના ગામમાં. ત્યાં પહોંચ્યા પછી વિચાર્યું મેં આજ્ઞા તો લીધી નથી અને એમને સીધો જઈશ અને અનુકૂળ નહીં પડે તો કોકને ગામમાં બહાર કોઈ નિક પાદરે મળી ગયો કે ભાઈ ફલાણા ફલાણા શેઠને ત્યાં કે ફલાણાને ત્યાં મહેમાન આવ્યા છે, એમને જરા ખબર આપો ને કે હું આવ્યો છું ને આપણા દર્શન કરવા છે, તો આવું કે ન આવું? નાના ગામમાં તો ખબર હોય કે અહીંયા વ્યાખ્યાન ચાલે છે, બધા દર્શન કરવા જાય છે, બધું મહાત્મા કોક આવ્યા છે. હા, લલ્લાઈજીની વાત કરી, પણ દેવ ના પાડી દીધી, પાછા ચાલ્યા જાય કહી દે, હવે કઈ વાંકું ન હતો, એ તો ભાવનાથી દર્શન કરવા આવ્યા હતા અને ભાવનાને ઠેસ પહોંચે એવી વાત થઈ. કેવી વાત થઈ? એમને દર્શન કરવાની ભાવનાને ઠેસ વાગે એવી વાત થઈ, પણ એમનું ટેસ્ટિંગ વાત હતી, ટેસ્ટ કરતો હતો એમને. ચાલ્યા જાવ ગયા. હવે કેવા પરિણામ છે? આ સખી ટકી ગયા, આમ કહ્યું હશે તો પણ મારા હિત માટે કહ્યું હશે, હા પાડે તો પણ મારા હિત માટે, અને ના પાડે તો પણ મારા હિત માટે, બોલતો પણ મારા હિત માટે, અને મારા પ્રશ્નનો જવાબ ન દે અને મૌન રહે તો પણ મારા હિત માટે. એવો જયારે વિશ્વાસ આવે ત્યારે વિશ્વાસ આવ્યો કહેવાય, નહીતર પોતાના ઉપર ઉદય આવે ને ત્યારે ટકવું બહુ મુશ્કેલ છે. ચોક્કસ ચોક્કસ કૃપા કરી, એમાં કઈ સવાલ જ નહીં. પછી પાછા બોલાવે છે. એક વખત તો એને આકરી પડી જાય એવી શિક્ષા થાય. એ વખતે જો વિશ્વાસ ડગી ગયો તો કાયમ માટે ગયો, ટકી ગયો તો કાયમ માટે રહ્યો. એવું છે આ બધું. અંતરંગ કારણ એ કે આ જીવને હું અન્યાય કરું છું તો એના પરિણામ કેવા રહે છે? ચોખ્ખો અન્યાય કેવો, સરાસર. પરીક્ષા કરવાની વાત છે, બીજું કઈ નથી. એમાં એવું છે, જે ફિલિંગ સ્ટેજ છે આમાં, ફિલિંગ બે જાતની છે, એક રાગની અને એક પ્રેમની. જે લાગણી છે બે જાતની છે, એક રાગવાળી અને એક પ્રેમવાળી. રાગની લાગણી છે એને ઠેસ વાગે એટલે દ્વેષની ઉત્પત્તિ થાય, અને પ્રેમની જે લાગણી છે એને ઠેસ વાગે એટલે સેક્રિફાઈસમાં આવે. શેમાં આવે? સેક્રિફાઈસ ઇઝ ધ નેચર ઓફ લવ. પ્રેમ છે સેક્રિફાઈસિંગ નેચર વાળો છે, એટલે ટેસ્ટ કરવાનો હતો કે આને દ્વેષ થાય છે કે સેક્રિફાઈસ આપવા તૈયાર છે. ભલે હું પાંચ ગાવ હાલ્યો એટલે 8 કિલોમીટર ચાલ્યો, બીજા 8 કિલોમીટર ચાલ્યો જાઉં, 16 કિલોમીટરનો રન થાય તો એને એમ જ થાય કે મારે એમને એમને મારા ઉપર એ પ્રકારની કૃપા કરવાની એમની ઈચ્છા હશે. નો ક્વેશ્ચન, હા, કોઈ સમાધાન નહીં, કોઈ દ્વેષ નહીં, કોઈ ગડબડ નહીં. એવી રીતે સંપૂર્ણ આજ્ઞાકારિતામાં હતા કે નહીં એનો એ ટેસ્ટ હતો. પછી એને વાંધો નહીં, એ આત્માને પછી વાંધો નહીં આવે. હા, એ રાગ નું કારણ છે, એ રાગ છે, રાગ ની નિશાની છે. ઓળખવાની વાત તો પછી ની છે, હજી તો વિશ્વાસ મૂકવાની વાત છે. ઓળખની વાત તો સાવ જુદી છે.
પાછી
આપણે સામાન્ય રીતે એમ માનીએ છીએ કે આપણે પતિ પત્ની વચ્ચે પ્રેમ હોય છે, સામાન્ય રીતે. વાતમાં કઈ માલ નથી, જરાક ધાર્યું ન થાય એટલે તપી જાય. હા, એટલે એ બધું રાગ ના બધા સંસારમાં તો જોકે રાગ જ હોય છે, પ્રેમ તો કોક ને હોય લાખોમાં એકાદ જણ ને, બાકી તો બધે રાગ જ હોય છે. એમાં કઈ વાત માં
રામ નો પ્રેમ હતો,
રામ અને
સીતા
નો નહીં પ્રેમ હતો. સીતા ને ગર્ભાવસ્થામાં જંગલમાં મૂકી આવ્યા, સીતા ને ખરાબ નથી લાગ્યું. સારથી ને એને એમ કહ્યું છે કે મારા રામને કહેજો મારા હૃદયમાં જે તમારું સ્થાન છે એ જ છે, ભલે સરાસર મને બાહ્ય દ્રષ્ટિએ અન્યાય થયો છે, મારો કોઈ વાંક નથી, પણ મારા પ્રેમમાં કંઈ ફરક નથી, એટલો સંદેશ એને મોકલ્યો. અને સબરીના એઠા બોર ખાધા તો રામચંદ્રજીને ખબર નહોતી કે આ ભેલડીનું એઠું મારે ન ખવાય, જૂઠું ન ખવાય. આદિવાસી છે એના પ્રેમને રિસ્પોન્સ આપ્યો છે. પ્રેમ આખી વસ્તુ જુદી છે. ભાવના પ્રેમ ને ઉત્પાદક છે, ભાવના બધા ગુણો ને ઉત્પાદક છે, એમાં પ્રેમ ને પણ ઉત્પાદક છે. લખવું એટલે લખી ના જોવા. મોટી વાત છે. સ્વાર્થી લોકો રાગ કરે છે, પરમાર્થ ના પ્રકરણ માં રાગ નથી, વિતરાગતા છે, પ્રેમ છે, વાત્સલ્ય છે, પ્રેમ છે, એ પરમાર્થ માર્ગ માં છે. અને એ પ્રેમ એ આત્માનો ગુણ છે ને આત્માનો સ્વભાવ છે. જેમ જ્ઞાન આત્માનો ગુણ અને સ્વભાવ છે, એમ પ્રેમ પણ આત્માનો ગુણ અને આત્માનો સ્વભાવ છે. એવી વસ્તુ છે. એટલે કૃપાળુદેવે લખ્યું ને શ્રી કૃષ્ણ ની વાત શા માટે લખી ભાગવત માં, કે એમને પ્રેમ નું સ્વરૂપ બતાવ્યું હતું. ગોપાંગના ની પ્રેમ ભક્તિ એને બતાવી હતી, એ તો શ્રી કૃષ્ણ ને સ્ત્રીઓનો કઈ તૂટો નતો. એના રાણીવાસમાં 16,108 રાણીઓ હતી. કેટલી? રુક્ષ્મણી ને સત્યભામા જેવી, પદમણી જેવી સ્ત્રીઓ હતી. વાસુદેવ છે ને અર્ધચક્રી, 3 ખંડ ના ધણી, 6 ખંડ ના ધણી ને 96,000 હોય, અને 16,108 હોય, 16,108. છતાં ગોપીઓ સાથે રાસ રમતા હતા અને રાધાને પ્રેમ કરતા હતા. રાધા એની સ્ત્રી નહોતી, પરણેતર નહોતી કઈ. 16,108 માં રાજા રાધા નહોતી. અને આજે સત્યભામા શ્રી કૃષ્ણ નથી બોલાતું, રાધે શ્યામ બોલાય છે. રુક્ષ્મણી ને શ્રી કૃષ્ણ નું નામ હારે નથી લેવાતું, રાધા ની હારે શ્રી કૃષ્ણ નું નામ લેવાય. એનો દ્રષ્ટાંત આવે છે તો બહુ, એની અંદર તો બહુ બહુ વાતો લખી છે ભાગવત માં. તો શાસ્ત્રકાર કોઈ કહે છે તો નિષ્કામ પ્રેમ હતો એનો. પણ એ તો શ્રી કૃષ્ણ મોજુદ નહોતા, શ્રી કૃષ્ણ મોજુદ નહોતા. મોજુદ હોય ને તો ચિત્તળીઓ ઠેકાણે ન હોય. ગળે સાંભેલું ઉતારવું પડે, ટીકડી નથી ઉતારવાની. એવી વાત છે જરા. એટલે એ વસ્તુ જુદી પડી જાય છે. પરોક્ષ પ્રેમ એમણે કર્યો છે મીરાબાઈએ. આમાં એક જો દાખલો આવે છે, પ્રસંગ આવે છે કે શ્રી કૃષ્ણની તબિયત બગડી છે. રુક્ષ્મણી સત્યભામા ને એની બધી જે પત્નીઓ છે એની સેવા કરે રાજમહેલ ની અંદર. બીજી બાજુ દુખાવો રાધાને ઉપડે છે. પીડા શ્રી કૃષ્ણ ને છે ને દુખાવો કોને થાય છે? રાધાને થાય છે. દુખાવામાં રડવા માંડે છે, સહન નથી કરી શકતી. તો આ બાજુ શ્રી કૃષ્ણ ને આંખમાં આંસુ આવે છે. ત્યારે રાણીઓ પૂછે છે, ઓહો આપને બહુ પીડા છે, તમારા જેવા પુરુષ તો બહુ બળવાન પુરુષ હતા ને, કંઈક ને મારી નાખે મારે હા જરાસંઘ જેવા, જરાસંઘ મારે તમે આવા દર્દમાં રોવો છો, કે દર્દને લઈને નથી રોતો કેમ? તો કે રાધાની આંખમાં આંસુ છે ને એટલે મારી આંખમાં આંસુ. એવા બધા અંદર પ્રસંગો આવે છે ભાગવત ની અંદર. સમજાવવું છે શું? રાગ નથી આ, એ વાત સમજાય છે. એટલે કૃપાળુદેવે લખ્યું કે પરમાત્માના નામે શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણની લીલા ગાય છે. શું લખ્યું છે? પરમાત્માના નામે ગાય છે. પરમાત્માનો પ્રેમ કેવો હોય, તો જ્ઞાની પુરુષ હતા, પરમાત્મા કેવા હોય. અને ગોપાંગનાઓને મહાત્મા કહ્યા છે, પરમ મહાત્મા. 225 નંબર નો પત્ર છે ને, પરમ મહાત્મા ગોપાંગનાઓ, મહાત્મા ગોપાંગનાઓને. મહાત્મા શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો, શ્રી કૃષ્ણને પરમ મહાત્મા નહોતા કીધા. કૃપાળુની વિચક્ષણતા. ગોપાંગનાઓને પરમ મહાત્મા શબ્દ વાપર્યો છે, અને શ્રી કૃષ્ણ માટે ખાલી મહાત્મા શબ્દ વાપર્યો છે. એની ડિગ્રી વધારે આપી. કોને? શ્રી કૃષ્ણ કરતા એના ભક્તની, ભગવાન કરતા ભક્તની ડિગ્રી વધારે આપી છે. બહુ કહેવાની વિચક્ષણતા છે કૃપાળુદેવ કે કેટલો રિસ્પોન્સ આપે છે. 187 પત્રમાં શું લખ્યું? કે તેઓ જ્ઞાનીના ચરણને સેવે છે, એ એમનું દાસત્વ, અમને એમનું દાસત્વ કરવાનું કારણ છે. એવી રીતે આખી લાઈન જ જુદી છે, જુદી જાતની લાઈન છે. સવાલ જ નથી. પછી તો ઉદય બદલાય એમનો, પછી એમનો ઉદય બદલાઈ ગયો. શું થાય છે કે યુવાન અવસ્થામાં આવ્યા, ત્યાં તો બાળપણમાં ગયા હતા વૃંદાવનમાં, યુવાન અવસ્થામાં આવ્યા અને એમનો જે સુદેવનો અર્ધચક્રીનો ઉદય શરૂ થવાનો હતો, દેવો આવે ઉપરથી, દેવલોકમાંથી દેવો આવે. એમણે દ્વારકા સોનાની બનાવી, 16,108 સોનાના મહેલ, એક એક મહેલ છે એક એક સોનાનું જૈન મંદિર, દરેકને સેપરેટ પૂજા કરવા માટે, કોઈ કોઈને ડિસ્ટર્બ ન કરે, જોરથી બોલે તો એટલે. આખી સોનાની દ્વારકા તૈયાર કરીને બહુ તેડવા આવ્યા કે ભગવાન પધારો, આપણા માટે સોનાની દ્વારકા તૈયાર છે, ત્યાં બિરાજો, હવે ત્યાં આપણે આવવાનું. શું પડી ગયા ત્યાં બસ, પછી આખી લાઈન જુદી આવી, જુદી ફેર્યો બધો. એવા પ્રકારો ભજે છે, એની અંદર યુદ્ધના પ્રકારો બહુ ભજે છે. યુદ્ધની અંદર આમ શું છે, નરક છે એ ક્રોધ પ્રકૃતિનું ફળ છે. નરક ગતિ, ચાર ગતિમાં નરક ગતિ છે ને, એ ક્રોધ પ્રકૃતિનું ફળ છે. પશુ છે એ માયા પ્રકૃતિનું ફળ છે. શું મનુષ્યપણું છે એ સરળતાની પ્રકૃતિનું ફળ છે. અને દેવમાં જે મચ્છા દ્રષ્ટિ દેવ થાય છે, સમય દ્રષ્ટિ ને, એ લોભ પ્રકૃતિનું ફળ છે. એવી રીતે છે. એટલે બહુ ક્રોધના ઘણા પ્રસંગો બને છે, મારા મારી ઘણા યુદ્ધ લડે છે, એમાં એનું કારણ એ છે. વિશેષ
સુખ ધામાય